તારીખ 6/12/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું રાજકોટ જ્ઞાન મંદિરમાં પ્રવચન.
રાજચંદ્ર વચનામૃત પત્રાંક 569 ચાલે છે. પોતાના સંયમના પરિણામ ઉપર થોડી ચર્ચા કરીને આગળ લખે છે. જે રાગ દ્વેષાદી પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી, તે રાગ દ્વેષાદી પરિણામ છતાં જીવનમુક્તપણું સર્વથા માનીને જીવનમુક્ત દશાની જીવ અસાધના કરે છે એમ વર્તે છે. આ નિશ્ચયાભાસી જીવના પરિણમનનો પ્રકાર છે કે અજ્ઞાનપૂર્વકના રાગદ્વેષ વર્તે છે. અજ્ઞાન હોય તો જ આ પ્રકારના રાગદ્વેષ હોય. અજ્ઞાન વિના એવા ચીકણા રાગદ્વેષના પરિણામ હોય નહીં. રાગદ્વેષ કે જે અન્ય પરિણામ છે, વિભાવ જાતિના પરિણામ છે, એ પરિણામમાં તન્મય દશા, ચિકાશવાળી દશા અજ્ઞાન વિના સંભવતી નથી. તેવા પ્રકારના રાગદ્વેષાદી પરિણામ હોવા છતાં જીવનમુક્તપણું સર્વથા માનીને, અવસ્થામાં પણ જીવનમુક્તપણું માનીને, અવસ્થામાં પૂરેપૂરો બંધાઈ જાય છે વિભાવ પર્યાયમાં, છતાં પણ મુક્તપણું માનીને એવું માનનાર જીવ, જીવનમુક્ત દશા જે મહાત્માઓની થઈ તેવા જીવની, મહાપુરુષોની અસાધના કરે છે. સ્વરૂપ, મૂળ સહજાત્મ સ્વરૂપ એ જીવનમુક્ત સ્વરૂપ છે. સ્વરૂપને તો મુક્ત સ્વરૂપ પણ કહેવા માત્ર છે, કેમ કે મુક્તપણું તો બંધની અપેક્ષા રાખે છે. બંધાયો હોય તે મુક્ત થાય, પણ જે સ્વરૂપમાં ત્રિકાળ બંધપણું નથી, બંધ તત્વ નથી, બંધ તત્વના અભાવ સ્વભાવે જે તત્વ છે એને મુક્તપણું કહેવું એ ઉપચાર માત્ર છે, સમજાવવા માટે છે. વાસ્તવિકતા એ તો મુક્તપણું પણ એને લાગુ પડતું નથી, એ નામ માત્ર છે. છતાં એ સ્વરૂપને અવલંબનારા મહાપુરુષો બંધથી દૂર વર્તીને મુક્ત અવસ્થાને પ્રાપ્ત થાય છે, ત્યારે એ અવસ્થા સદૃશ, મુક્ત અવસ્થા સદૃશ આત્મતત્વનું, પરમતત્વનું સ્વભાવપણું જોઈને, સ્વભાવને, સ્વરૂપને, શુદ્ધાત્મતત્વને પણ મુક્તપણું છે એમ કહેવામાં આવે છે. એ અવસ્થાનો, પર્યાયનો સહજ સ્વભાવી દ્રવ્ય ઉપર ઉપચાર છે. વાસ્તવિકતા તો એ બંધ મોક્ષથી રહિત તત્વ છે. બંધ મોક્ષથી રહિત છું એવું જેને પરિણમન સ્વદ્રવ્યાશ્રિત, સ્વદ્રવ્યાકારે, સ્વરૂપાકારે વર્તે, ત્યારે એની જીવનમુક્ત દશા ઉત્પન્ન થાય છે. એવી દશા ઉત્પન્ન થયા પહેલા સર્વથા એટલે પર્યાય અપેક્ષાએ પણ જીવનમુક્તપણું માને તે જીવ નિશ્ચયાભાસમાં વર્તે છે એ જીવન મુક્ત દશાને પામેલા એવા પરમાત્માની અસાધના કરે છે. જીવન મુક્ત દશાને પામેલા તો પરમાત્મા છે, મુક્તાત્માઓ છે, એની એમાં અસાધના થાય છે અને એમ વર્તે છે. એ પણ એક ભ્રાંતિ છે કે પોતાને મુક્તપણું અંશતઃ પણ મુક્તપણું ઉત્પન્ન થયા વિના માત્ર કલ્પનાથી આભાસ માત્રથી ભ્રમથી એમ માનવું તે એક નવો અપરાધ છે, વિશિષ્ટ પ્રકારનો અપરાધ છે, પોતાના સ્વયં સ્વરૂપનો અપરાધ છે અને બહારમાં મુક્ત આત્માઓનો પરમાત્માનો પણ એમાં અસાધના થવાનો અપરાધ છે એમ વર્તે છે. અવસ્થામાં તો સર્વથા રાગદ્વેષ પરિણામનું પરીક્ષણપણું જ કર્તવ્ય છે. અવસ્થામાં અનાદિથી જે રાગદ્વેષ મૂળના પરિણામ ચાલુ રહ્યા છે તેને ક્ષય કરવું એ જ કર્તવ્ય છે, એને સર્વથા નાશ કરવો એ જ કર્તવ્ય છે અને સમ્યક પ્રકારે એનો નાશ થાય એવો જ ઉપાય આદરવો રહ્યો. હવે આટલું કહીને હવે પછીના કેટલાક વચનામૃતો કોઈ મહત્વપૂર્ણ સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે. અહીંથી કેટલાક વચનો ઘણા મહત્વપૂર્ણ સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે. પહેલી વાત એ કરી છે કે અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે, એટલે કે જેને પૂર્ણ જ્ઞાન હોય, ત્રિકાળી જ્ઞાન હોય, ત્રણ કાળનું પૂર્ણ જ્ઞાન જેને હોય તેને અત્યંત ત્યાગ હોય, તેને અંતર બાહ્ય સર્વથા ત્યાગ હોય. આ એક દાર્શનિક સિદ્ધાંત છે. દાર્શનિક સિદ્ધાંત એટલે અન્ય દર્શનની સામે આ એક સિદ્ધાંત છે. અન્ય દર્શનમાં ઈશ્વરને ભગવાનને એવા કલ્પવામાં આવ્યા છે કે ભલે બહારમાં કાંઈ ત્યાગ ન હોય તો પણ એ ભગવાન છે અને એમને ત્રિકાળ ત્રણેય કાળનું ત્રિકાળી જ્ઞાન વર્તે છે, ત્રિકાળ જ્ઞાની હોય છે. કૃપાળુ દેવ એક સિદ્ધાંત સ્થાપિત કરે છે કે જે આત્માને પરિપૂર્ણ જ્ઞાન હોય, ત્રણેય કાળનું જ્ઞાન હોય, એવા ત્રિકાળ વેત્તા જેને કહેવામાં આવે છે એવા કોઈ પણ આત્મા હોય તો તે અંતર બાહ્ય ત્યાગી હોય. બહારમાં એને કોઈ પરિગ્રહ ન હોય, અંતરમાં એને કોઈ વિભાવનો સંબંધ ન હોય, એક વિકલ્પ માત્રનો સંબંધ ન હોય, કોઈ રાગના અંશનો પણ સંબંધ ન હોય તો જ પૂર્ણ જ્ઞાન થાય. અંતરબાહ્ય રાગ અને રાગના નિમિત્તોની વચ્ચે રહેલા કોઈ આત્માને પૂર્ણ જ્ઞાન હોય, ત્રણેય કાળનું જ્ઞાન હોય એવું કદી સંભવતું નથી. ઘનશ્યામભાઈ, આ એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે, દાર્શનિક સિદ્ધાંત છે. કૃપાળુદેવે અહીંયા અન્ય દર્શનને લક્ષમાં રાખીને આ વાત કરી છે. કેમ કે જગતમાં એવું માનનારા છે કે અમારા ભગવાન ભલે ગમે તે અવસ્થામાં હોય એ અમારા ભગવાન છે અને એમને ત્રણ કાળનું જ્ઞાન છે અને એવા એમના પ્રસંગોનું પ્રતિપાદન એમના શાસ્ત્રોમાં કરવામાં આવે છે. કે છે કે એ વાત કોઈ રીતે સંભવતી નથી. જ્યાં અત્યંત એટલે પૂર્ણ જ્ઞાન હોય ત્યાં અત્યંત એટલે પૂર્ણ ત્યાગ સંભવે છે. પૂર્ણ ત્યાગ ન હોય ત્યાં પૂર્ણ જ્ઞાન પણ ન હોય. એટલે વિતરાગ છે એને રાગનો કોઈ પ્રસંગ ન હોય. એમ કે શરીરે અલંકાર હોય છે, આજે જૈન પ્રતિમાઓમાં પણ પ્રતિમાઓ ઉપર અલંકાર નો જે પ્રકાર ઉદ્ભવ થયો તો એ પ્રસંગ સંભવિત નથી વિતરાગ દશામાં. વિતરાગ એટલે વિતરાગ, અત્યંત ત્યાગ હોય ત્યાં જ અત્યંત જ્ઞાન સંભવે, બીજી કોઈ પ્રકારે સંભવે જ નહીં. પછી ત્યાંથી માનીને જેટલા કોઈ અન્ય દર્શનો છે બધાને એક જ સિદ્ધાંત લાગુ પડે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના મુનિ દશામાં જ તિલતુષ માત્ર પરિગ્રહ હોતો નથી. જયારે છઠ્ઠું સાતમું ગુણસ્થાન આવે છે, નગ્ન ભાવ મુંડ ભાવ સહ સ્નાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ, જો કૃપાલુ દિવેજી પોતાના માટે ભાવના ભાવી છે એવી મુનિ દશા. એ મુનિ દશામાં જ જ્યાં તિલતુષ માત્ર પરિગ્રહ નથી ત્યાં એ મુનિ દશાથી આગળ વધીને મુનિન્દ્ર દશા જેને કહેવામાં આવે છે. જિનેન્દ્રની એક બીજી વ્યાખ્યા મુનિન્દ્રપણું છે, મુનિઓના ઇન્દ્રો. મુનિઓના ઇન્દ્ર એટલે મુનિના મુનિઓમાં સર્વશ્રેષ્ઠ, કેમ કે મુનિ દશામાં આગળ વધીને એ દશાને પામ્યા એટલે સર્વશ્રેષ્ઠ દશાને પામ્યા. એવા જિનેન્દ્રને મુનિન્દ્ર પણ કહેવામાં આવે છે. ઇન્દ્ર એટલે શ્રેષ્ઠ. એ અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. બહુ ક્લિયર કટ અભિપ્રાય છે. અહીંયા કોઈ ગોળ ગોળ વાત નથી કરી. જ્યાં અત્યંત ત્યાગ પ્રગટે ત્યાં જ અત્યંત જ્ઞાન પ્રગટે. કારણ શું છે? બહુ સાયન્ટિફિક વાત છે. જ્યાં ત્યાં અત્યંત ત્યાગ નથી ત્યાં કાંઈ પણ ગ્રહણ કરવાની જે પરિસ્થિતિ છે એ જ્ઞાનને પ્રતિબદ્ધપણું છે. ઉપયોગનું ત્યાં પ્રતિબદ્ધપણું છે. સર્વથા નિરાવરણ ઉપયોગ થાય ક્યારે? કે ઉપયોગ ક્યાંય પણ અન્ય દ્રવ્ય ભાવમાં પ્રતિબદ્ધ પણ ન પામે ત્યારે. એટલે જ ભગવાનની દશા બે પ્રકારે આપણી ત્યાં પ્રતિમાની જે સ્થાપના છે, ખડગાસન અને પદ્માસન, એ બંને ધ્યાનના આસન છે. અને શુક્લ ધ્યાનનો ત્યાં પર્યાય છે 13મા ગુણ સ્થાને. શુક્લ ધ્યાનનો પણ છેલ્લો પાયો, ચાર પ્રકાર ચાર પાયા જે શુક્લ ધ્યાનના છે એમાં પણ છેલ્લો પાયો. અને નિરવશેષ અંતર્મુખ દશા છે. નિરવશેષ કાંઈ પણ બાકી ન રહે અંતર્મુખતામાં, એટલે એક અંશ પણ બહિર્મુખતા જે ઉપયોગને નથી. ઉપયોગ કોઈ પણ અંશે બહિર્મુખ થાય તો એ ઉપયોગ અન્ય પદાર્થ સાથે પ્રતિબદ્ધતા પામે છે અને ત્યાંથી જ્ઞાનનું આવરણ જ્ઞાનાવરણી ત્યાંથી શરૂ થાય છે. શાસ્ત્રમાં છે જ્ઞાની, જ્ઞાની હું અજ્ઞાનીની વાત નથી લેવી, એક સિદ્ધાંત સમજવા માટે વાત લઈએ છીએ. એ જ્ઞાની શાસ્ત્રમાં છે ત્યારે એમનું જ્ઞાન જેટલી અંતર્મુખતા છે એટલું નિરાવરણ પણ પામે અને જેટલો ઉપયોગ શાસ્ત્રમાં જાય એટલું જ્ઞાનાવરણ એનું આવરણ થાય. એક સાથે બે વાત છે. કેમ કે સાધક દશામાં મિશ્ર ધર્મ છે, અંશતઃ અંતર્મુખતા છે અંશતઃ બહિર્મુખતા છે. પછી એ બહિર્મુખ ઉપયોગનો વિષય બે ગુરુ શાસ્ત્ર કોઈ પણ હોય, કોઈ પણ પદાર્થ હોય, અરિહંત ભગવાન બીજા અરિહંત ભગવાનનું ધ્યાન કરતા નથી કે બીજા શુદ્ધ ભગવાનનું પણ ધ્યાન કરતા નથી, નીચેવાળાનો કરવાનો પ્રશ્ન નથી. નિરવશેષ અંતર્મુખ દશામાં બિરાજમાન છે એવા વિતરાગ પ્રભુને કેવળ જ્ઞાન પ્રગટે છે. જ્યાં સુધી અત્યંત ત્યાગ પ્રગટ ન થાય ત્યાં સુધી અત્યંત જ્ઞાન પણ, પૂર્ણ જ્ઞાન પણ પ્રગટ ન થાય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. આ તીર્થંકર ભગવાનનો આદેશ છે, અમે પણ સ્વીકાર્યું છે, પણ તીર્થંકર ભગવાનના નામથી વાત કરીએ છીએ. મૂળ માલ તીર્થંકર ભગવાનનો છે. નાની પુરુષો તો આળતિયા થઈને જગતને માલ વેચે છે, આળત લેતા નથી. આગળ કહે છે કે આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ અભ્યાસ નિવર્તવો તેને શ્રી જીન ત્યાગ કહે છે. હવે અહીંયા ત્યાગ ક્યાંથી શરૂ થાય છે, ત્યાગનો પ્રારંભ ક્યાંથી થાય છે? કોઈ એમ કહે કે અમે ઘર છોડ્યું, દુકાન છોડી, સમાજ છોડ્યો, ત્યાંથી ત્યાગની શરૂઆત થાય છે કે નહીં? આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તદાત્મ અભ્યાસ નિવર્તવો, અન્ય પદાર્થ સાથે આત્માપણાનો ભાવ કે અભ્યાસ છે, અન્ય પદાર્થમાં પોતાપણાનો ભાવ તે અભ્યાસિત પરિણામ છે, તે અન્ય દ્રવ્ય ભાવ સાથે એકત્વરૂપ પરિણામ છે, તન્મયતારૂપ પરિણામ છે, તદાત્મરૂપ પરિણામ છે. એ અભ્યાસ નિવર્તવો, એ અભ્યાસ છૂટી જવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. અહીંથી ત્યાગ શરૂ થાય છે. આ પણ ક્રમ છે ત્યાગનો. ત્યાગનો ક્રમ પરદ્રવ્યના ત્યાગથી નથી શરૂ થતો. ઠીક, આ કૃપાલદેવે કેવી જબરજસ્ત વાત કરી છે. ત્યાગનો ક્રમ અભ્યાસના ત્યાગથી શરૂ થાય છે. પરદ્રવ્ય સાથેનો અભ્યાસ એમને એમ રહે અને સર્વસંગ પરિત્યાગ કરીને જે દીક્ષા લઈને, જીન દીક્ષા લઈને જીનોક્ત વ્યવહાર પાડે નિરતિચારપણે, તો પણ શાસ્ત્રમાં એને અસંયમી અને અવ્રતિને અત્યાગી કહેવામાં આવ્યા છે. દ્રવ્યલિંગી મુનિને કુંદકુંદ આચાર્ય દેવનું અષ્ટપાહુર નામનું જે શાસ્ત્ર છે એ દાર્શનિક સિદ્ધાંતોને રજૂ કરતું અધ્યાત્મ શાસ્ત્ર છે. છે અધ્યાત્મ શાસ્ત્ર, પણ એનો મુખ્ય દ્રષ્ટિકોણ શાસ્ત્ર રચનાનો દાર્શનિક છે. તો ત્યાં એ ગાથાઓ લીધી છે દર્શન પાહુડમાં કે અસંયમ ન વંદેહી, અસંયમીને વંદન ન કરવા. તો એમાં કોઈ એમ સમજે છે કે ગૃહસ્થને વંદન ન કરવા ભલે જ્ઞાની હોય, એમ નથી કહેવું. ત્યાં એ પહેલા તો પાંચ ગાથામાં સમ્યક દ્રષ્ટિને જ્ઞાનીને વંદન નમસ્કાર અને અર્ઘ સુધી, એટલે એમની પૂજા કરવા સુધીની વાત તો લઈ લીધી છે, એટલે પોતાના વચનનો વિરોધ કરવાનો તો સવાલ ઊભો થતો નથી. પણ જે બાહ્ય ત્યાગમાં વર્તે છે એવા જીવની સામે અંગુલી નિર્દેશ કર્યો છે કે છતાં પરિણામમાં રાગ અને પરપદાર્થ સાથેના એકત્વનો અભ્યાસ વર્તે છે તે ત્યાગી હોવા છતાં પણ અસંયમી છે અને તે વંદન કરવા યોગ્ય નથી. કેમ કે અજ્ઞાન દશામાં પહેલા ગુણ સ્થાને વર્તે છે. અભ્યાસનો ત્યાગ ચોથા ગુણ સ્થાને પહેલો વહેલો થાય છે અને ત્યાંથી ધર્મની પ્રાપ્તિ હોવાથી અને ધર્મ પૂજ્ય હોવાથી ધર્મની પૂજનીયતા શરૂ થાય છે. જ્યાં સુધી ધર્મ પ્રગટ ન થાય ત્યાં સુધી પૂજ્યપણું પણ શરૂ થતું નથી. એટલે અહીંયા પણ એ દાર્શનિક રીતે એ વાત છે કે જ્યાં સુધી આત્મપરિણામ અન્ય પદાર્થના અધ્યાસથી નિવર્તે નહીં ત્યાં સુધી તે ત્યાગી નથી, અને જ્યારે નિવર્તે ત્યારે જ ભગવાને એને જીનેશ્વર દેવે એને ત્યાગ ગણ્યો છે. ત્યાં સુધી એને ત્યાગમાં ગણતા નથી, ભલે બહારમાં ત્યાગ દેખાતો હોય તો પણ. અને અહીંયા બહારમાં ત્યાગ ન દેખાતો હોય, ગ્રસ્ત અવસ્થા હોય, તો પણ એમને ત્યાગી ગણ્યા છે. ત્યાગ નથી દેખાતો છતાં ત્યાગી ગણ્યા છે, ને ત્યાગ દેખાય છતાં ત્યાગી નથી ગણ્યા. એનો આ પાયાનો સિદ્ધાંત છે. અધ્યાસિત જીવ છે કે અધ્યાસને નિવર્ત્યો છે, અનાદિનો અધ્યાસ છૂટી ગયો છે, એટલું જોવાનું રહે છે. તે તદાત્મ અધ્યાસ નિવૃત્તિ અર્થે, નિવૃત્તિ રૂપ ત્યાગ થવા અર્થે, તે તદાત્મ અધ્યાસ નિવૃત્તિ રૂપ ત્યાગ થવા અર્થે, એ હેતુથી આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે અને કાર્યકારી છે. પણ આ હેતુથી હોય તો એ પ્રયોગ કરવા માટે, અધ્યાસના ત્યાગનો પ્રયોગ કરવા માટે બાહ્ય પદાર્થના ત્યાગનો પ્રયોગ કરે તો એને ઉપકારી અથવા નિમિત્ત ગણવામાં આવે છે. પણ અધ્યાસના ત્યાગનું લક્ષ્ય પણ ન હોય, સમજ પણ ન હોય, અને અંતરમાં એ પ્રકારના અંતરંગ પરિણામો ન હોય, અને બાહ્ય ત્યાગ કરે તો એ બાહ્ય ત્યાગ પણ ઉપકારી નથી. યમ નિયમ સંયમ આપ કયો, પુનિ ત્યાગ અથાગ વિરાગ ગમે તે કર્યો, એ બધા સાધન નકામું ગયું. એ પદની રચના એ અપેક્ષાએ કરેલી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર ત્યાગ કયો નથી એમ છે કે બાહ્ય પ્રસંગના ત્યાગ માટે અંતરનો ત્યાગ નથી, ત્યાંથી શરૂ નથી કરવાનો. અંતરના ત્યાગથી શરૂ કરવાનું છે, અધ્યાસના ત્યાગથી શરૂ કરવાનું છે. એના માટે તમે બાહ્ય ત્યાગ કરો, ઠીક વાત છે, પણ બાહ્ય પ્રસંગના ત્યાગના અર્થે અંતર ત્યાગ કયો નથી એમ છે. તો પણ આ જીવે અંતર ત્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કાંઈ પણ ઉપકારી માનવા યોગ્ય છે? કાંઈ પણ ઉપકારી એટલે પ્રયોગ કરવા માટે ઉપકારી છે કે અંતર ત્યાગના અર્થે જો બાહ્ય પ્રસંગનો ત્યાગ કરવામાં આવે તો તે ઉપકારી છે. એ પ્રયોગ વ્યાજબી છે, એ પ્રયોગ કરવામાં કોઈ વાંધો નથી. એટલે બાહ્ય ત્યાગ કરવો જ નહીં એમ નથી, અને કરવો તો કયા હેતુથી કરવો એનું અહીંયા સ્પષ્ટ માર્ગદર્શન છે કૃપાળુદેવનું. બીજી રીતે આ વાતને વિચારી શકાય, અને એ રીતે વિચારી શકાય વધારે સ્પષ્ટ થાય એટલા માટે કે અનાદિથી આ જીવને પરદ્રવ્યમાં સુખાભાસ, સુખ બુદ્ધિ આ પ્રકારના પરિણામો અનાદિથી ચાલુ વર્તી રહ્યા છે. તેથી પર પદાર્થ પ્રત્યે રસવાળા પરિણામ થયા કરે છે. એ પરિણામ એમને એમ રહી જાય, અને બહારના પદાર્થોનો ત્યાગ કરવામાં આવે તો અંદરમાં રોગ એમને એમ રહ્યો, અને બહારમાં પાટાપિંડી કરી લીધી, એ રોગ ગયો નથી, અને એ રોગ કાંઈ ને કાંઈ નુકસાન અંદરમાં કર્યા વિના નહીં રહે. અથવા આ પ્રકારે જે ઉપદેશ છે કે અધ્યાસનો ત્યાગ એને શ્રીજીન ત્યાગ કહે છે, ત્યાંથી શરૂઆત કરવાની પદ્ધતિમાં વિશિષ્ટતા શું છે? એ પદ્ધતિ કેમ એકદમ સુંદર છે કે બાહ્ય ત્યાગ સહજ માત્રમાં ત્યારે થાય કે તે પદાર્થો પ્રત્યે સુખ બુદ્ધિનો અભાવ થઈ જાય ત્યારે. પદાર્થના સ્વરૂપ જ્ઞાનને લીધે જે જળ પરમાણુની કોઈ પણ પ્રકારે પરિણમેલી જે પર્યાય છે એ ભલે કોઈ પણ આકારે પરિણમેલી હોય, કોઈ પણ સ્વરૂપે પરિણમેલી હોય, તો પણ એમાં સુખની ગંધ માત્ર નથી. જળ એટલે તદ્દન જળ જ છે, સુખના અભાવ સ્વરૂપે છે. એવું જેનું પદાર્થ જ્ઞાન, પદાર્થના સ્વરૂપનું જ્ઞાન સ્પષ્ટ વર્તે છે તેને પર પદાર્થ જ્ઞાનમાં આવતા સુખની કલ્પના કે આભાસ ઉત્પન્ન થતો નથી, તેથી તે પ્રકારનો રસ ઉત્પન્ન થતો નથી. તેને તે પદાર્થનો ત્યાગ કરવો એ સહજ માત્રમાં થઈ શકવા યોગ્ય છે. એને જરાય બળ નહીં પડે, પર પદાર્થનો ત્યાગ કરવા જતા એને જરાય બળ નહીં કરવું પડે કે હું આને છોડું છું, અથવા પરાણે છોડવાનો પ્રશ્ન ઉત્પન્ન નહીં થાય. કેમ કે તે તો પદાર્થોની હૈયાતીમાં અંતર ત્યાગ જેને વર્તે છે એને બાહ્ય ત્યાગ રમત માત્રમાં, લીલા માત્રમાં એ કરી શકે છે, પણ અંદરમાં એ પદાર્થ પ્રત્યેનો સુખરસ જળવાઈ રહ્યો હોય, મટ્યો જ ન હોય, એ પદાર્થનો ત્યાગ કરે તો પણ બાહ્ય ત્યાગના કાળે પણ એને તે પરિણામો થયા વિના રહી શકશે નહીં, એ પરિણામોને પોતે જ રોકી શકશે નહીં, કેમ કે અંદરમાં રસ પડેલો છે. ભોગમાં યોગ સાંભળે ક્યારે, કે ભોગમાં સુખ બુદ્ધિ ન હોય ત્યારે, નહીતર બાહ્ય ત્યાગરૂપ યોગમાં પણ ભોગ સાંભળ્યા વિના રહે નહીં, કેમ કે સુખ બુદ્ધિ પડી છે. આ એક સહજ સમજી શકાય એવો વિષય છે. અને તેથી યથાર્થ પદ્ધતિ, યથાર્થ કાર્ય પદ્ધતિ જે છે, એવી જે જૈન દર્શનની કાર્ય કરવાની પ્રણાલિકા છે, એ પ્રણાલિકાનો મૂળ સિદ્ધાંત કૃપાળુદેવે એ અહીંયા સ્થાપિત કર્યો છે. આ સિદ્ધાંતને એસ્ટાબ્લિશ કર્યો છે અહીંયા કે આત્મ પરિણામથી અન્ય પદાર્થના અધ્યાસનો ત્યાગ કર્યો છે, ત્યાંથી ત્યાગની શરૂઆત ભગવાને કરી છે. એ પદાર્થોની વચ્ચે રહીને તને એ પદાર્થો પ્રત્યેનું જો આકર્ષણ છૂટ્યું છે સુખ બુદ્ધિના અભાવને લીધે, તો ત્યાગ કરવો એ બહુ સહજ માત્રમાં થઈ શકશે, રમત માત્રમાં થઈ શકશે. પણ એ રસ ટાળવા માટે તો એ પદાર્થનો ત્યાગ કરીશ, તો એ કાર્ય પદ્ધતિ બરાબર નથી, કાર્યની પદ્ધતિ બરાબર નથી. સિદ્ધાંતમાં પણ એમ છે કે શ્રદ્ધા જ્ઞાન પૂર્વક ચારિત્ર હોય, ચારિત્ર પૂર્વક શ્રદ્ધા જ્ઞાન ન હોય. આ એક જીવના મુખ્ય ગુણો છે, શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર. દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ જે જીવના ત્રણ મુખ્ય ગુણો છે જે બંધ માર્ગમાં અને મોક્ષ માર્ગમાં વિપરીત અને અવિપરીત રૂપે પરિણમન કરે છે, એનું વિજ્ઞાન શું છે, એનું સાયન્સ શું છે, કે જ્ઞાનપૂર્વક શ્રદ્ધા હોય અને શ્રદ્ધા જ્ઞાનપૂર્વક આચરણ હોય. પણ આચરણપૂર્વક શ્રદ્ધા જ્ઞાન થાય એ વાત કદી બની શકતી નથી, કેમ કે એ વસ્તુના સ્વરૂપના વિજ્ઞાનથી વિરુદ્ધ છે, સાયન્સથી ઓપોઝિટ છે. શું? જેમ ઘોડા ગાડીમાં ઘોડો આગળ ને ગાડીનો ડબ્બો પાછળ હોય, પણ ગાડીનો ડબ્બો આવે અને ઘોડો પાછળ જોડવામાં આવે તો બેસા શું થાય, કે એક્સિડન્ટ થાય, એ ગાડી આગળ ચાલી શકે નહીં. એ રીતે કામ કરવાની એક સુવ્યવસ્થા છે, એ સુવ્યવસ્થાના સિદ્ધાંતો જિનાગમને વિશે વસ્તુના વિજ્ઞાનને અનુસરીને અને અનુભવીને પ્રતિપાદન કરવામાં આવ્યા છે. એટલે એ પ્રકારે ત્યાગના વિષયનું નિરૂપણ કરીને વળી પાછા પોતાના પરિણામનો વિષય કૃપાળુદેવે લીધો છે કે નિત્યો છૂટવાનો વિચાર કરીએ છીએ, વ્યવસાયથી છૂટવા માટે નિત્ય અમને વિચાર આવ્યા કરે છે, કેમ કે અમને આ કાર્યોમાં રુચિ રહી નથી, અમને રસ રહ્યો નથી, કોઈ ભવિષ્યના સુખ કે ભોગ ઉભોગને માટે આ પ્રવૃત્તિ અમારી છે નહીં, પૂર્વકર્મને ભોગવી લેવા સિવાય અમને કાંઈ આમાં લેવા દેવા નથી, એટલે એમાંથી છૂટવાનો વિચાર એટલા માટે આવે છે કે જેટલી બાહ્ય નિવૃત્તિ અમને વિશેષ છે એટલું અમારું અંતર્મુખ પરિણમન પણ વિશેષ થઈ શકવા યોગ્ય છે. નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જે તે જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ, અને એવું પ્રારબ્ધ અમારું જલ્દી ખલાસ થાય એનો અમારો અજપા જાપ ચાલે છે. વ્યવસાયનો ઉદય, વ્યાપારનો ઉદય ક્યારે અમારો, અને અમે અમારા એટલા કાર્ય પાછળ જ અમારો સમય વ્યતીત કરીએ. જો કે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે, મોડું થાય છે. એનો અર્થ શું? કે ભલે એ જાપ ચાલતો હોય તો પણ જેવો જોઈએ ચાલવો જોઈએ એવો ચાલતો નથી, અવશ્ય અવશ્ય એમાં શિથિલતા છે. અહીંયા એક વિશેષ સ્પષ્ટીકરણ કરવા યોગ્ય છે કે એમણે ભલે નિર્માણતાથી અને સરળતાથી પોતાના પરિણામને જેમ છે તેમ લખ્યા છે, પણ આપણે એમના વચનામૃતનો સ્વાધ્યાય કરનારા મુમુક્ષુ છીએ, તે એમના ગુણગાન કરવા બેઠા છીએ. અત્યારે શા માટે બેઠા છીએ આપણે? તે એમના ગુણગાન કરવા બેઠા છીએ, તેથી તેમના અવગુણની વાત આપણે લક્ષમાં લેવાનો સવાલ ઉત્પન્ન થતો નથી. એ ભલે ગમે એમ કહે કે અમારી શિથિલતા છે, અમારું આટલું ચાલતું નથી, આમ છે તેમ છે, એ વાત એમના માટે છે અને આપણા માટે નથી. એમ લેવું આ જરા અહીંયા સ્પષ્ટીકરણ કરવા યોગ્ય છે, નહીતર ભૂલ થાય, મુમુક્ષુજી પણ ભૂલ કરી બેસે. ત્યારે એમના વચનામૃતોનો સ્વાધ્યાય કરવો એનો અર્થ જ છે, એનો અર્થ જ એ છે કે એ વચનામૃતોના સ્વાધ્યાય દ્વારા તેમના ગુણગ્રામ કરવા અને તેમની ભક્તિ કરવી. પરંતુ અભક્તિ થાય તેવો કોઈ અંશે પરિણામ ન કરવા, અને કરવા યોગ્ય પણ નથી, કેમ કે એમાં તો દર્શન મૂળનો તીવ્ર અનુબંધ પડે છે. એટલા માટે એ સ્પષ્ટીકરણ આવશ્યક છે કે પોતાથી મુમુક્ષુ દશાથી ઉપર એવા જે મહાપુરુષ છે, એ મહાપુરુષ એ આરાધ્ય દેવની જગ્યાએ છે, એ ન્યાય ભગવાનની જગ્યાએ છે. તો એમના પ્રત્યે કોઈ પણ અંશે અભક્તિના પરિણામ થાય તો તીવ્ર દર્શનનો બંધ પડે છે ત્યાં, જે સૌથી વધારે ખરાબમાં ખરાબ બંધ છે. કૃપાળુદેવે તો ત્યાં સુધી સ્થાપ્યું છે કે ભક્તિમાં ન્યૂનતા હોય તો પણ મુમુક્ષુજીની યોગ્યતા રોકાય છે. પરમ વિનયની ઓછપ 254માં લીધું, પરમ વિનયની ઓછપ, તો જીવની યોગ્યતા ત્યાં મુમુક્ષુ જીવની યોગ્યતા રોકાઈ જાય છે. એટલે જ્ઞાનીમાં પરમેશ્વર બુદ્ધિ એ મુમુક્ષુ જીવનો પરમ ધર્મ છે એવો સિદ્ધાંત ત્યાં સ્થાપિત કરેલો છે 254 પત્રમાં. અન્ય પત્રોમાં પણ એ વાત લીધી છે, જ્યાં વંચના બુદ્ધિનો પત્ર છે 526 છે, ઘણો કરીને વંશના બુદ્ધિ એ પ્રવર્તે તો જીવનું કદી કલ્યાણ થાય ને, શું કરીને 526 છેલ્લો પેરેગ્રાફ 522 તે સાધનની આરાધના જીવને નિજ સ્વરૂપ કરવાના હેતુ પણ એ છે. કયા સાધન? સત્સંગ, સદગુરુ અને સત્શાસ્ત્ર આદિ સાધન કયા? ઉપર તે સાધનની આરાધના જીવને નિસ્વરૂપ કરવાના હેતુ પણ જ છે. તથાપિ જીવ જો ત્યાં પણ વંચના બુદ્ધિએ પ્રવર્તે તો કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. વંચના બુદ્ધિ એટલે સ્પષ્ટીકરણ આપે છે, સત્સંગ સદગુરુ આદિને વિશે ખરા આત્મભાવે મહાત્મ બુદ્ધિ ઘટે તે મહાત્મ બુદ્ધિ નહીં. એટલે જેટલો મહાત્મા આવવું જોઈએ એટલો મહાત્મા ન આવે, ઓછો આવે તો પણ એ વંચના બુદ્ધિ છે પોતે છેતરાઈ જાય છે. કેવી રીતે છેતરાઈ જાય છે? જીવને એવા પરિણામ રહે છે, સમાધાન ખોટું કરે છે કે આપણે તો ભક્તિ કરીએ છીએ ને, આપણે અભક્તિ ક્યાં કરીએ છીએ? આપણે તો ભક્તિ કરીએ છીએ, અભક્તિ કરનારાને દોષ ઘણો લાગે, પણ આપણે તો ભક્તિ કરનારા છીએ. તો કે એમ નહીં, તું કેટલી ભક્તિ કરે છે? આ સવાલ છે કે જેટલી ખરા આત્મભાવે મહાત્મ બુદ્ધિની ભક્તિ આપ આવી ઘટે તે મહાત્મ બુદ્ધિ નહીં. અને પોતાના આત્માને અજ્ઞાનપણે જ વર્તાવ કર્યું છે હજી સુધી, માટે તેની અલ્પજ્ઞતા લઘુતા વિચારી અમહાત્મ બુદ્ધિ નહીં. એટલે પોતાની પામરતા નહીં, પોતાની પામરતા વિચારી નથી અને એમની ભગવાન પણ વિચાર્યો નથી. તે સત્સંગ સદગુરુ આદિને વિશે આરાધનાની એ પણ વંચના બુદ્ધિ છે. એટલે ભક્તિની ઓછપ એ છેતરાવાની જગ્યા છે એમ કે છે. અભક્તિ કરવાનો તો પ્રશ્ન ઉપસ્થિત જ થતો નથી, એ તો વાત જ નથી, પણ એની ઓછપ છે એ પણ પોતે છેતરાય છે કે હું ભક્તિ કરું છું, હું તો કંઈ અભક્તિ કરતો નથી. તો ત્યાં એ પોતે ભૂલમાં છે. જેટલું મહાત્મ આવવું જોઈએ એટલું મહાત્મ ના આવે ત્યાં સુધી પોતે પોતાની નિંદે પોતે પોતાને સમજે કે આ મારી ક્ષતિ છે, આ મારી ભૂલ છે, આ મારો અપરાધ છે, અવિનય છે. વિનયની ઓછપ એ પણ અવિનય છે. ત્યાં પણ જો જીવ લઘુતા ધારણ ન કરે તો પ્રત્યક્ષપણે તે જીવ ભવભ્રમણથી ભય નથી પામતો એમ જ વિચારવા યોગ્ય છે. બહુ ચોખ્ખું લખી નાખ્યું કે કેમ છે હજી પરિસ્થિતિ, કેમ ચાલુ રહી ઓછી ભક્તિને? મિત્ર એમ સમાધાન, બીજાને વધારે ભક્તિ હશે, એમને ઓછી છે, પણ આ ભક્તિ તો નથી ને, કે એમ ન ચાલે. ભક્તિ એટલે ભક્તિને પૂરેપૂરી લાગવી જોઈએ, ખરા આત્મભાવે લાગવી જોઈએ, એમાં બીજો અપવાદ ચાલે નહીં. બહુ ચોખ્ખી વાત કરી છે. સૌથી વધારે લક્ષ્ય તો પ્રથમ જીવની જો આ પ્રકારનો થાય તો તે સર્વ શાસ્ત્રાર્થ અને સર્વ આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવે છે, નહીં તો શાસ્ત્રમાં ગોથા ખાવાના છે. અને આત્માર્થીપણું પણ કલ્પના માત્ર રહેશે. આ પહેલી વાત છે. આ પ્રકારે એક જીવને વંચના બુદ્ધિમાં ફસાતો અટકાવ્યો છે આ પત્ર દ્વારા. આ વચનોને અમૃત એટલા માટે કહેવાય છે કે અમૃત છે એ મરતાને બચાવે એનું નામ અમૃત. અમૃત કોને કહેવાય? ચોખ્ખો શબ્દાર્થ લઈ તો મૃત એટલે મરે, અમૃત એટલે ન મરે.
મરતાને બચાવે એનું નામ અમૃત. આ ખરેખર મરતાને બચાવે છે. મરી જાય જો ભૂલ કરે તો ભાવ મરણ ભયંકર ભાવ મરણમાં આવે. એટલે અહીંયા ભલે પોતાની દશા માટે ગમે તે શબ્દ વાપર્યા હોય, ભૂલથી પણ મુમુક્ષુ જીવે અભક્તિના પરિણામમાં કે ભક્તિના ઓછકના પરિણામમાં આવવા યોગ્ય નથી. આમ સ્પષ્ટ વાત છે.
માટે અત્યંત વિચાર અને તે જાતને ઉગ્રપણે આરાધનાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે એમ અમને વેદા કરે છે. મહાન જ્ઞાન દશામાં પણ આ પ્રકારના પરિણામ ઉપર ઉપરની દશા સંપ્રાપ્ત કરવા અર્થે જો એમને નિષ્પ્રમાદપણે વર્ત્યા કરતી હોય તો એ પરિસ્થિતિ મુમુક્ષુ જીવે એની ત્રિરાશી પોતાના માટે મૂકવા જેવી અવશ્ય છે.
કેટલાક અરસપરસ સંબંધ જેવા વચનો આ પત્રમાં લખા છે. અરસપરસ સંબંધ જેવા કે એકબીજાના પૂરક વચનો છે. એકબીજાના પૂરક વચનો એટલા માટે છે
કે સત્સંગથી વિચાર બળ વધે છે, અસત્સંગથી વિચાર બળ ઘટે છે, એ આદિ એકબીજાના પૂરક વચનો આ પત્રમાં લખેલા છે. તે વિચારમાં સ્ફુરી આવતા લખતા લખતા યોજના નથી કરી. આ મોટાભાગે જે લેખકો હોય છે એ પહેલાં પૂર્વ યોજિત વ્યવસ્થિત યોજના કરીને પછી લેખ લખે છે, અને વક્તાઓ પણ કાંઈક તૈયાર થઈને જાય છે લેક્ચર દેવા. કૃપાળુદેવને એવું નહોતું, સહેજે સહેજે જે સ્ફૂરી આવે જે સ્ફૂર્ણ થાય એ કલમમાં એની અભિવ્યક્તિ બહુ સુંદર રીતે આવી જતી. કાંઈ કૃત્રિમતા ન કરવી પડે, કાંઈ પૂર્વની યોજના ન કરવી પડે. અને એનો પુરાવો છે 449મો પત્ર. 449 પત્રના આઠ ખરેખર એક પત્ર નથી, આઠ પોસ્ટકાર્ડનો એક પત્ર છે. આઠમું પત્તું લખીએ છીએ, પેલા પોસ્ટકાર્ડને પત્તું કહેતા ગુજરાતીમાં, અંગ્રેજી એને પોસ્ટકાર્ડ કહીએ છીએ. આપણે આઠમું પત્ર લખીએ છીએ એનો અર્થ શું? જો એટલો પત્ર પૂર્વ યોજનાપૂર્વક લખવાનો હતો એ કવર લખત, પણ એમણે કવરમાં બીડવા માટે કાગળ હાથમાં ન લીધો, એ પોસ્ટકાર્ડ લખવાનો વિચાર આવ્યો કૃષ્ણદાસભાઈને, અને વિકલ્પનો ઉદય ચાલુ રહ્યો. કેવા વિકલ્પનો ઉદય? કે જેનાથી તો ભીડ પણ વર્તે છે એવા વિકલ્પનો ઉદય છે. જે ચાલે છે એ વિકલ્પ ચાલે છે તો સહેલો ચાલે છે, બંધ થાય છે તો સહેલો બંધ થાય છે. આત્મા આત્મામાં વર્તે છે, વિકલ્પ વિકલ્પમાં વર્તે છે, આત્મા વિકલ્પમાં વર્તો નથી. તો બધું શું છે? આત્મા પ્રતિ વર્તા ચાલે, સહેલો ઉદય વર્તે છે એટલે આ ચાલે છે. ઉદય ન વર્તે તો કે અડધું લખેલું બંધ રહી જાય, અડધું વાક્ય લખેલું પડ્યું રહીએ, અડધું પોસ્ટકાર્ડ લખેલું પડ્યું રહીએ. કેમ? અમારા પરિણામ ચાલતા નથી, વિકલ્પ ચાલતો નથી, વાત ખલાસ. ન ચાલે તો પરણે ચલાવવો નથી, ને ચાલે તો પરણે અટકાવવો નથી. જેવો સહજતા શું છે? અલૌકિક સહજતા છે. અને એમના દર્શન થાય છે આ બધા પત્રોમાં. એમની સહજતા કેટલી નૈસર્ગિક હતી, કુદરતી હતી, એ બધું સ્પષ્ટ દેખાય એવો વિષય છે. તો એક લખ્યું વિકલ્પ ચાલુ, બીજો પુષ્કળ લખ્યું ચાલુ, આઠ પુષ્કળ લખી નાખ્યા. એક પુષ્કળ પૂરું ન કરી આઠ આઠ પુષ્કળ લખી નાખે ક્યારેક. કેમ? કહ્યું જોઈએ આજે એવો સહજ પણ વર્તે છે. તમે કહીને લખાઈ ગયું તો લખાઈ ગયું. અવતું વાતો આવી ગઈ છે, કેટલી વાતો આવી છે બંધન વિષયની મુમુક્ષુ માટે. અનેક જગ્યાએથી એને માર્ગદર્શન મળે છે. કૃપાળુના પત્રોમાં સૌથી વિશિષ્ટ વાત એ છે, એના સંપર્કમાં આવેલા જે મુમુક્ષુ આત્માઓ હતા એમાં કેટલાક આત્માઓ બહુ સુપાત્ર જીવો હતા, અને એવા સુપાત્ર આત્માઓને તમે જે કોઈ કાંડું પકડીને બીટાને માથે લઈ લે એવી વિચક્ષણતાપૂર્વક સુંદર માર્ગદર્શન આપ્યા છે. મુમુક્ષુની ભૂમિકાને યોગ્ય એવા માર્ગદર્શનનું સંગ્રહસ્થાન એટલે કૃપાળુદેવના વચના મળતો છે. એક અજોડ ગ્રંથ છે એ દ્રષ્ટિયા, એવો ગ્રંથ આની બરાબરીને મુમુક્ષુ જીવને વર્તમાન સાહિત્યમાં ઉપલબ્ધ નથી એમ કહી શકાય.
બીજા જે જ્ઞાની મહાત્માઓના ગ્રંથો છે, આચાર્યના ગ્રંથો છે, એના બુદ્ધિ વિશે કે જે પોતાના દેવક્ષેત્ર કાળભારને જોઈને એ મહાપુરુષોએ લખેલા છે, પણ આ તો 100 વર્ષ પહેલા એટલે રત્નામ કાળમાં. પણ મોક્ષની ભૂમિકાની યોગ્ય મોક્ષની ભૂમિકામાં આવેલા જીવોને આગળ વધવા માટે, પોતાની દશામાં વિશુદ્ધિ પ્રગટ થવા માટે અને આત્મા પ્રત્યે જવા માટેનું જે માર્ગદર્શન છે, એટલા સેંકડો પડખાથી સેંકડો વાતો આવી છે.
બહુ સુંદર માર્ગદર્શન આવ્યું છે. જે જીવ પોતાના પરિણામોનું અવલોકન કરતો હોય એને પોતાની બુદ્ધિ એવી ઘણી વાતો મળે, ઘણું માર્ગદર્શન મળે અને આપણું કલ્યાણ માટે અત્યંત ઉપકારી થાય એવું ઘણું વિષય ઘણી જગ્યાએ આ ગ્રંથમાંથી મળે છે. અહીંયા પણ કહે છે કે અરસપરસ સંબંધ જેવા વચનો વિચારમાં સ્ફૂરી આવતા સ્વ વિચાર બળ વધવાની અર્થે આ લખતા માત્ર ઉદ્દેશ છે. આપણો મારો વિચાર બળ વધે છે, નામ બળ વધે છે અને તમને માથા વિચારવાની અર્થે લખા છે. ભાઈની વિચાર દશા અને આત્મભાવોને આવિર્ભાવ થવાની સહજ યોગ્યતાના દર્શન આપણને પત્રાંક 609માં થઈ શકે એમ છે. 609 પત્રના 7માં ખાલી વાતમાં એવા છે, આ અનેક તેર વાતની વિચારનાથી તથી સત્સંગનું મહાત્મ્ય દર્શાવતા દર્શાવતા એમ કહે છે કે જો જીવે પરમ સ્નેહથી પરમ હિતકારી જાણીને સત્સંગને ઉપાસ્યો હોય તો એનું આત્મકલ્યાણ થયા વિના રહે નહીં. પણ એવું કર્યું નથી માટે આત્મકલ્યાણ થયું નથી. આ અનેકોની તેજ વાતની વિચારનાથી અમારા આત્માના આત્મનો આવિર્ભાવ પામીને સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિ ભક્તિએ નમસ્કાર કરું છું. સત્સંગ ભક્તિ કરી શકું તે કેવો સત્સંગ એમના જ્ઞાનમાં આવ્યો હશે કે જે સત્સંગે કરીને પોતે તર્યા છે એ સત્સંગનું મહાત્મા ગાતા ગાતા પોતાના આત્મગુણ આવિર્ભાવ થવા લાગ્યા. એટલે કે આત્માને આત્મ કરીને કે જે ચાલતી તે આવી થઈને વિશેષ તારતમ્યતામાં આવી ગઈને સહેજ સમાધિ ફરીને દેવતા શુદ્ધો ઉપયોગમાં આવી ગયા એ જ્ઞાન દશાનો અંતરંગ સિદ્ધાંત એવો છે કે સ્વરૂપ દશામાં જે અંતરંગ પરિણતિ આત્મદશા વર્તે છે તે બળવાન પણ છે. જે બાહ્ય દશા છે અમુક દશા છે અંતરંગ પરિણતિ, બાકી ઉત્તર દશા છે જે બહારમાં કોઈ પણ નિમિત્ત આશ્રિત વર્તે છે એનું બળવાન પણ જ્ઞાન દશામાં નથી. મૂળ દશા બળવાન દશા છે, ઉત્તર દશા નબળી દશા છે અને તેથી તે દશા સાથે સાથે સર્વથા નાશતા છે અને જ્ઞાન દશા પરિપૂર્ણતાને પામે છે. આ સાથે દશાનો ક્રમ છે. એ પરિણતિ બળવાન જ્યારે થાય ત્યારે દ્વિકલ્પ પરિણતિની બળવત્તાને કારણે ઉપયોગની સ્વવિકલ્પતા તૂટીને નિર્વિકલ્પતા થાય. વારંવાર નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થવાનું કારણ શું એનું આ વિજ્ઞાન છે, સાયન્સ છે કે અંતરંગ પરિણતિમાં તારતમ્યતા વિશેષ થાય ત્યારે ઉપયોગ પણ નિર્વિકલ્પ થઈ જાય. એ તારતમ્યતા મંદપણાને ભજે ત્યારે સ્વવિકલ્પ દશા ચાલુ રહે. આ વિષય પ્રવચન સારના ત્રીજા પ્રકરણમાં ત્રીજા અધિકારમાં કુંદકુંદ આચાર્ય દેવે લીધો છે. ચરણાનો યોગ સૂચક ચુલિકા કરીને અધિકાર છે, એમાં એ વિષય લીધેલો છે કે મોક્ષ માર્ગી ધર્માત્માઓને પણ પુરુષાર્થની તીવ્ર તારતમ્યતા થાય ત્યારે નિર્વિકલ્પ દશા થાય અને એના સાથે નિર્વિકલ્પ આવે ભૂમિકા નિર્વિકલ્પ ત્યારે સ્વવિકલ્પ દશા આવે. પછી ગુણસ્થાન ચોથું હોય, પાંચમો હોય કે છઠ્ઠું સાતમો હોય, છઠ્ઠું સ્વવિકલ્પનું છે, સાતમું નિર્વિકલ્પનું છે. પરિણતિ ઉપર આધાર છે, આત્મપરિણતિ ચાલુ છે કૃપાળુદેવને, પણ પૂરો આધાર લીધો સક્ષમ એ સક્ષમને લઈને અનાદિના પરિભ્રમણના માર્ગથી છૂટીને મુક્તિના માર્ગમાં પ્રવેશ થયો એ સત્સંગ મહિમા કરતા કરતા એને બધું શિક્ષક ચોરાણું કર્યો છે.
મહિમા કરતા કરતા આત્મગુણ આવિર્ભાવ થયા, પરિણતિમાં ઉગ્રતા આવીને સહજ સમાધિ પર્યંત પરિણમન થયું, નિર્વિકલ્પ દશામાં આવી ગયા.
જેમ કોઈ ભાવ આવતા આવતા ભાવુકતા વિશેષ થાય તો ભાવ આવે છે, ભાવ સાથે સાથે અસ્વરૂપ આવે છે, ભાવાસ્વરૂપીએ ભાવના સ્વરૂપીએ એવી રીતે અહીંયા આવિર્ભૂત થઈને
આત્મગુણ આવિર્ભૂત થઈને શુદ્ધોપયોગમાં પરિણમન થયું, સહજ સમાધિ દશામાં આવ્યા. તો એ સત્સંગને પણ સત્સંગની પણ ભક્તિ કરી, અત્યંત ભક્તિ એને હું નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું.
કહેવાનું તાત્પર્ય છે કે પુત્ર પટેલ લખે છે એમાં પોતાને આત્મગુણનો વિકાસ સાથે સાથે સાધતા જાય છે અને એના બધા પુરાવા છે, એ લખતા પણ જાય છે કે વચ્ચે આમ થયું, સો વિચાર બહુ વધે છે, અને સમાધિ દશા વધે છે.
અને સાથે સાથે ઉદયમાં જે લખવા યોગ્ય પરિસ્થિતિ હતી તે લખાઈ જાય છે. આમ કરીને આ પત્રનો વિષય એમણે સમાપ્ત કર્યો છે. બાકીના જે પ્રશ્નો છે એ પ્રશ્નો એમણે ખોલ્યા નથી. જીવ, પ્રદેશ, પર્યાય તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિને વિશે તથા રસના વ્યાપકપણાને વિશે ક્રમે કરીને સમજવું યોગ્ય થશે. ક્રમે કરીને એટલે હવે પછી જ્યારે યોગ્ય લાગશે ત્યારે સમજાવશું, અત્યારે એ વિષયને અમે અડતા નથી. તમારો અત્રે આવવાનો વિચાર છે, આ સ્વભાગભાઈ ઉપરનો પત્ર છે, તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમ લીધું તે જાણ્યું છે. સત્સંગ જોગની ઈચ્છા રહ્યા કરે છે, અમને પણ સત્સંગના જોગની ઈચ્છા રહ્યા કરે છે. આ રીતે આ પત્ર અહીંયા સમાપ્ત થાય છે. આપણો સ્વાધ્યાય પણ આજે સમાપ્ત થાય છે. અત્યારે